તારીખ 20/1/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 460 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
ભગવાનની વાણી એ સૂત છે અથવા શાસ્ત્ર છે, દિવી ધ્વનિ એને દ્રવ સૂત કહેવામાં આવે છે. તો તદનુસાર જે ગ્રંથ છે તેને પણ દ્રવ સૂત કહેવામાં આવે છે અથવા શાસ્ત્ર કહેવામાં આવે છે. ભગવાનની વાણી એ શાસ્ત્ર છે અથવા શાસ્ત્ર એ ભગવાનની વાણી છે તેને દ્રવ સૂત કહેવામાં આવે છે. એ જે શાસ્ત્રની વાણી છે તે પૌગોલિક છે. પૌગોલિક છે એટલે ઉદ્ભવ રચકણોથી ઉત્પન્ન થયેલી સ્કંદની અવસ્થા છે. એક પરમાણુ નહીં પણ અનેક પરમાણુઓથી રચાયેલી સ્કંદરૂપ અવસ્થા છે. ઘણા પરમાણુઓના જથ્થો મળીને અવસ્થા થાય તેને સ્કંદ કહેવામાં આવે છે. જૈન શાસ્ત્રની પરિભાષા છે અને તે ભૌગોલિક હોવાથી ઉદ્ગળ પરમાણુની રચના હોવાથી તે જ્ઞાન નથી. કેમ કે જળ પદાર્થમાં જ્ઞાન નથી, જળ પદાર્થમાં જ્ઞાન નથી. શાસ્ત્ર ભૌગોલિક છે, જ્ઞાની પણ ભૌગોલિકની રચના છે. જળ પુદ્ગળ હોવાથી તે જ્ઞાન નથી, તેનામાં જ્ઞાન નથી. જ્ઞાન ગુણ નથી, જ્ઞાન પર્યાય પણ નથી. ત્યાં સુધી તો ઠીક છે પણ ઉપાધિ છે એમ કે છે. ભગવાનની વાણી અને શાસ્ત્ર ઉપાધિ છે. ઉપાધિ છે એટલે શું? ઉપાધિ ભાવનું નિમિત્ત છે,
બરોબર.
તેથી તેને ઉપાધિ કહેવામાં આવે છે. જો સાંભળવામાં વાંચવામાં ઉપયોગ જાય તો એ પૂર્વ પદાર્થ આસલ પરિણમતા ઉપયોગની સાથે રાગની ઉત્પત્તિ થતી હોવાથી અને રાગ ઉપાધિ સ્વરૂપે હોવાથી જ્ઞાન છે એ રાગની સાથે ઉપયુક્ત થતું હોવાથી, જોડાતું હોવાથી તે જ્ઞાનને ઉપાધિ આવે છે,
બરોબર.
અને તેથી તે જ્ઞાન નથી પણ ઉપાધિ છે. એ રીતે રાગ સાથે જોડાયેલું જ્ઞાન તે જ્ઞાન નથી પણ ઉપાધિ છે. ઉપાધિ વાળું હોવાથી એને ઉપાધિ કહેવામાં આવે છે. રાગ વાળું હોવાથી એને ઉપાધિ કહેવામાં આવે છે. કેમ આમ કહ્યું? કે ભગવાનનો માર્ગ તો વિતરાગ છે. વિતરાગ માર્ગ તે ભગવાનનો માર્ગ એમ કહેવામાં આવે છે. રાગ રહિત પણ ઉપાદે છે અને રાગ સહિત પણ હે છે, ઉપાદે નથી. એ સ્પષ્ટ કરવું છે. અત્યારે તો જૈન સમાજમાં શાસ્ત્રનું અધ્યયન કરવાનો પ્રકાર ઘણો ઘટી ગયો છે. પ્રવૃત્તિ છોડીને જે નિવૃત્તિ લઈને દીક્ષા અંગીકાર કરે છે એવા આત્માઓ પણ શાસ્ત્ર અધ્યયન નહિવત કરે છે. એમાં એમ કહેવું કે આ ઉપાધિ છે, ઉપાધિ બતાવો છો તમે, ઉપાધિ શું કરવા કરવી અમારે, આ છોડ્યું અમે એમ વિચારી લઈએ છે. કહે છે કે માર્ગ તો જે છે એ છે, ઘણા કરે ઓછા કરે એની સાથે એને સંબંધ નથી. કોઈ કરશે અને ઘણા નહીં કરે, નહીં કરી શકે તો શું થશે, માર્ગ જળવાશે કે નહીં જળવાય, રહેશે કે નહીં રહે, પણ રહે કે ન રહે વસ્તુ સ્થિતિ તો કઈ બદલાય એવી નથી. અમદાવાદમાં ચર્ચા થોડી ચાલી હતી કે અત્યારે ભગવાને એમ કે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે, ચાર ચતુર્વિધમાં ચારમાં મુનિરાજ તો મુખ્ય છે, શ્રમણ તો મુખ્ય છે, એમ કે તો મુખ્ય છે. હવે અત્યારે કોઈ મુનિ છે કે નહીં આ પ્રશ્ન થાય. જો સત્શાસ્ત્રમાં કહ્યા છે એવા જ જો મુનિઓને પકડી રાખવામાં આવે તો ઓલું વચન સિદ્ધ નહીં થાય, વિચ્છેદ જશે. પણ વિચ્છેદ જાય કે ન હોય, ન હોય તેથી માની લેવાથી કાંઈ માર્ગ ન થપાઈ જાય.
માર્ગ બદલાઈ જાય,
એ તો માર્ગમાં ફેરફાર થઈ જાય.
એ તો કીધું નથી પાછું શંકર ભગવાને માર્ગ બદલાય જાય.
એટલે જ્યાં શાસ્ત્રનું અધ્યયન સાવ ઘટી ગયું છે ત્યાં પણ આ સત્શાસ્ત્ર શાસ્ત્રને અવલંબીને થતું જ્ઞાન તે જ્ઞાન નથી પણ ઉપાધિ છે એમ કહેવા જતાં થોડા ઘણા વાંચનારા હશે એ પાછા શાસ્ત્ર વાંચતા બંધ થઈ જશે તો આવી એક દહેશત ઊભી કરવામાં આવે છે જે અસ્થાને છે. ખરેખર તો આમ કહેનારે એમ કહેનારના નિમિત્તે ઘણા જીવો શાસ્ત્રમાં વિશેષ વિશેષ વાંચતા થયા. એમ કહ્યું શાસ્ત્ર પણ ઉપાધિ છે તો શાસ્ત્રની ઉપાધિ કહેશો તો આમે અત્યારે તો બહુ ઓછા જીવો વાંચે છે. નિવૃત્તિ લઈને દીક્ષા લીધી હોય તો શાસ્ત્રનું જ્ઞાન લગભગ નહીવત હોય, કોકને હોય. 100 જણા નિવૃત્તિ વાળા ભેગા કરો તો 2-5 જણા ઊંડા અધ્યયનમાં ઉતરે, બાકી તો બધું એમને ચાલતું હોય. એમાં આવે તમે કહો કે શાસ્ત્ર ની ઉપાધિ છે, શાસ્ત્રનું જ્ઞાન એ ઉપાધિ છે, વાંચતા બંધ થઈ જશે કે નહીં. પ્રવૃત્તિ વાળા વાંચતા થયા છે, નિવૃત્તિ વાળા વાંચે એમાં તો નવાય નથી. પણ વેપારીઓ ઉદ્યોગપતિઓ નોકરી કરનારાઓ પણ પુરુષો અને સ્ત્રીઓ ભાઈઓ અને બહેનો પણ વાંચતા. ઉપાધિ છે એમ કહીને તને જો શાસ્ત્ર જ્ઞાનની કિંમત આવતી હોય તો 100 જ્ઞાનની કિંમત કરવા જેવી નથી. અંદરમાં જે આત્માને અડીને આત્માને સ્પર્શીને જે આત્મજ્ઞાન થાય એ જ્ઞાનની કિંમત છે, એ ખરું જ્ઞાન છે, એ અંતર્જ્ઞાન સ્વરૂપનું છે. અને શાસ્ત્રથી ધારણાથી એનું સમજાયેલું જ્ઞાન, શાસ્ત્ર કહે તેને અનુકૂળ સમજાયેલું જ્ઞાન તે પણ ખરેખર જ્ઞાન નથી. મતિદોષને લઈને શાસ્ત્ર વાંચીને પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે એમ ન થાય અથવા જ્યાં જે દીક્ષા ને જે કહેવા ધારે લેવું હોય તેવું ન સમજાય ને અન્યથા સમજાય એ તો શાસ્ત્ર જ્ઞાની નથી, એને તો શાસ્ત્ર જ્ઞાન પણ ન કહી શકાય. પણ શાસ્ત્ર કહે છે એવું બુદ્ધિમાં આવે તો પણ એ શાસ્ત્રને સ્પર્શીને પુદ્ગલને અવલંબીને શબ્દને અવલંબીને જે જ્ઞાન થયું છે એ ખરેખર જ્ઞાન નથી, એ ઉપાધિ છે. એમ કહે છે કેમ કે રાગ ઉપયુક્ત એ જ્ઞાન છે અને તે મોક્ષ માર્ગને વિશે કાર્યકારી થતું નથી. આત્માને જાણવો ખરો, બારંગ જાણવો ખરો નહીં પણ આત્માને જાણવો, એમ વાત છે. બારંગમાં એમ કહ્યું છે કે તું આત્માનું જ્ઞાન કર. બારંગનું જ્ઞાન કરે એનો અર્થ કે તું આત્માનું જ્ઞાન કર. પણ આત્માનું જ્ઞાન ન કરે અને આત્મા વિશે જે કહ્યું છે એનું જ્ઞાન કરે તો એ જ્ઞાન કઈ જ્ઞાન નથી.
જ્ઞાન નથી.
પહેલી ચોપડીમાં બેસેલા છોકરાને એકલે થી 100 રૂપિયાની નોપાટ શીખડાવી હોય, પછી એને 100 રૂપિયાની નોટ દેખાડીને પૂછાય આ કેટલા રૂપિયા છે, તો કે 100 રૂપિયા એમ લખ્યું છે. એને ખબર છે 100 રૂપિયાની કિંમત કેટલી
લખ્યું
છે? 100 રૂપિયા લખ્યું છે પણ 100 રૂપિયાની કિંમત કેટલી એની એને ખબર નથી. એને એમ કયો સિક્કો મૂકો 1 રૂપિયાનો, આ તરણ આ જોઈશીક આ જોઈશી, એ સિક્કો લેશે કેમ કે રમી શકાય એવી ચીજ છે. આની 100 ગણી કિંમત છે, આ 1 રૂપિયાથી આની 100 ગણી કિંમત છે એવી બાળકને ખબર નથી. એમ આત્મજ્ઞાન જેમાં ભર્યું છે એવા શાસ્ત્રો વાંચીને આત્મજ્ઞાન ન થાય તો જે જ્ઞાન થયું એ જ્ઞાન બાળકને 100 રૂપિયાની નોટ જેવું જ્ઞાન છે એને એની ખરેખર કિંમત નથી. મિથ્યા દ્રષ્ટિનું એ જ્ઞાન તો ઉપાધિ છે, પણ સમ્યક દ્રષ્ટિને આત્મજ્ઞાન સહિત શાસ્ત્ર જ્ઞાન હોય તો એ શાસ્ત્ર જ્ઞાન તો કામનું ખરું કે નહીં બીજો પ્રશ્ન. કેમ કે અહીં તો પરલક્ષી જ્ઞાનની વાત કરી છે કે એ શ્રુતથી થતું જ્ઞાન પણ એ ઉપાધિ છે, કેમ કે તે શ્રુતના લક્ષ્યવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. કહે છે કે પર પદાર્થને અવલંબીને ઉત્પન્ન થયેલો જ્ઞાનનો પર્યાય તે પરસત્તા અવલંબનશીલ જ્ઞાન હોવાથી તેને જ્ઞાનીઓ મોક્ષ માર્ગ કહેતા નથી, જાણતા નથી. આ તો ટોડરમલજીએ પોતાની ચિઠ્ઠીમાં એ વાત સ્પષ્ટ કરી છે, અધ્યાત્મ સંદેશમાં એ વિષય આવી ગયો છે ગુરુદેવના પ્રવચનમાં. કેમ કે જે જ્ઞાન આત્માને અવલંબે નહીં અથવા સ્વઘરના અવલંબને ઉપજે નહીં અને પરતત્વના અવલંબને ઉપજે કે જેથી રાગનું ઉપજવાનું નિમિત્ત થાય તો એ પ્રવૃત્તિ પોતાની આરાધનાને અનુકૂળ નથી. રાગની ઉત્પાદક એવી જ્ઞાનની પ્રવૃત્તિ એ વિતરાગતાના સ્વરૂપ જે આરાધના છે એ આરાધનાથી પ્રતિકૂળ છે, ખરેખર પ્રતિકૂળ છે. શાસ્ત્રમાં તો એવી વાતો પણ આવે છે કે જે 12 તપ કયા છે એમાં સ્વાધ્યાય નામનું પણ તપ કયું છે, 6 ઉમોદરીય 6 બાહ્ય તપ ને 6 અભ્યંતર તપમાં સ્વાધ્યાયને પણ તપ કયું છે અને શ્રાવકે દિને દિને કર્તવ્ય છે એવી વાત પણ આવે છે. કહે છે કે જો પ્રતિકૂળ હોત તો એનું કેમ કહેત કે એ વ્યવહાર અનુકૂળ છે અને નિશ્ચય પ્રતિકૂળ છે. નિર્વિકલ્પ આત્માનું અનુભવન કરનાર જીવને આત્મા સંબંધીનો આત્માના સ્વરૂપ સંબંધીનો વિકલ્પ વ્યવહાર અનુકૂળ છે અને નિશ્ચય પ્રતિકૂળ છે, કેમ કે વિકલ્પ છે ત્યાં સુધી નિર્વિકલ્પ નહીં થાય, વિકલ્પ છૂટશે ત્યારે નિર્વિકલ્પ થશે. એટલે અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ ની પ્રાપ્તિ થવા અર્થે એમ કહેવામાં આવે છે કે શ્રુત થી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે, કેમ કે તે શ્રુતના લક્ષ વાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. શ્રુત એટલે શાસ્ત્ર વાણી, જીણવાણીને અનુલક્ષીને જીણવાણીના લક્ષ વાળું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, અને પરલક્ષી જ્ઞાન છે એ જ્ઞાન મોક્ષ માર્ગને સાધતું જ્ઞાન નથી. ત્યાં રાગનું ઉત્પાદક હોવાથી તે બંધ માર્ગને સાધતું જ્ઞાન છે, તેથી એને જ્ઞાન નહીં કહેતા એને ઉપાધિ કહેવામાં આવે છે. જ્ઞાન નહીં કહેતા એને ઉપાધિ છે એમ કહે છે. 34મા પ્રવચન સ્થાનની 34મી ગાથામાં આચાર્ય દેવની પણ ટીકા છે. ઉપાધિ કહી દીધી છે. શ્રુત થી થતું જ્ઞાન, શ્રુતના લક્ષ વાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન આત્મામાં રહે, આત્માનું જ્ઞાન આત્માની સાથે સંલગ્ન રહે એ જ્ઞાનનો સ્વભાવ છે. ઉપયોગ આત્મામાં રહે એ જ્ઞાનનો સ્વભાવ છે. ઉપયોગ આત્માને છોડીને બહાર જાય એ જ્ઞાનનો વિભાવ છે, સ્વભાવ નથી પણ એ જ્ઞાનનો વિભાવ છે. અને વિભાવ હોવાથી જેમ રાગરૂપ ઉપાધિ ભાવને વિભાવ કહેવાય છે ચારિત્ર ગુણના પર્યાયને, એમ અહીંયા જ્ઞાન ગુણના પર્યાયને પણ ઉપાધિ કહેવામાં આવે છે. વિભાવ કહો ઉપાધિ કહો બધું એક અર્થ છે. ઉપાધિ નથી તો કેવળ જ્ઞાન માં પરગ નહીં તો છે એમ નહી. પરનું જાણવું થાય તો ઉપાધિ નથી, પણ પર સન્મુખ થઈને પરનું જાણવું થાય, પરને અવલંબીને પરનું જાણવું થાય ત્યારે તે જ્ઞાન નો વિભાવ થઈ ગયો. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. અહીં તો શું થાય છે કે શાસ્ત્ર ના વાંચનારા ઓછા રહી ગયા, અને કોક કોક જે શાસ્ત્રો ને ઓછી સંખ્યામાં વાંચે છે એને તે શાસ્ત્રોનું જાણ પણ ઓછા વધતા પ્રમાણમાં હોય છે, ત્યારે શાસ્ત્રના નહીં જાણનારાઓને એની કિંમત આવે છે. ફલાણા ભાઈ તો અભ્યાસી છે, ફલાણા મહારાજ તો અભ્યાસી છે, કેમ કે ત્યાગીઓમાં અત્યારે બહુ ઓછા શાસ્ત્રના વિદ્યા બહુ ઓછા છે, અને બાકી બધું મનોવચન કાયાની ક્રિયા વિશેષપણે છે. ત્યારે જે કોઈ અભ્યાસી હોય એને જ્ઞાની સમજીને એની વધારે કિંમત આપવામાં આવે છે. શાસ્ત્રમાં જે લખ્યું છે એને ખબર છે, આ 14 ગુણ સ્થાનમાં કયા ગુણ સ્થાને શું હોય, શું હોય પરણ, કેટલા કર્મની સત્તા હોય, કેટલી પ્રકૃતિ ક્ષય થઈ હોય, કેટલો ઉદો હોય, એની લેશિયા કેટલી હોય, ધ્યાનના પ્રકાર કેટલા હોય, લેશિયાના પ્રકાર કેટલા હોય, જ્ઞાની પરખા છે એ બધા ગુણસ્થાન અનુસાર જાણતા હોય, પણ એનો ચાર્ટ બનાવેલો આવે છે. તો તમે એક વખત ધારણા કરી લો તો સમજાય જાય કે ક્યાં ગુણસ્થાને કેટલું છે, પણ એનું જાણવાનું મળે માટે તેથી તે જ્ઞાન છે. એવું કોઈ જ્ઞાનનું સ્વરૂપ નથી. અને એ રીતે જ્ઞાનનું મહત્વ આંખનું નહીં જોઈએ. ફેરફાર હોય ધારણામાં, વિપરીત મતી દોષથી ધારણા થાય, એનું તો કિંમત કરવાનો સવાલ નથી. પણ શાસ્ત્રને અનુકૂળ જાણવું હોય તો પણ એ પરલક્ષી જ્ઞાન છે અને એક સૂક્ષ્મ જ્ઞાનની કોઈ કિંમત નથી. કેમ કે તે જ્ઞાન પરને અવલંબીને થયેલું જ્ઞાન અથવા પરની સન્મુખ થઈને ઉપજેલું જ્ઞાન સ્વને જાણી શકતું નથી. તે જ્ઞાન સ્વને જાણી શકતું નથી, કેમ કે એનું અવલંબન પર ઉપર છે. એ જ્ઞાનની દિશા બહાર છે. સ્વ છે તો અંતરમાં રહેલું અંતર્મુખ તત્વ છે. જો જ્ઞાન અંતર્મુખ થાય તો એને વિષય કરે, પણ બહિર્મુખ થયેલું જ્ઞાન આત્મતત્વને વિષય નથી કરતું. શબ્દને વિષય કરે છે, તે આત્મતત્વને વિષય કરતું નથી. સ્વલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી, અનર્પિત. પણ એ થઈ ગયું કે સ્વલક્ષી જ્ઞાન સ્વને જાણી શકે છે. જે જ્ઞાનમાં આત્માનું સ્વ સ્વરૂપનું લક્ષ્ય છે તે આત્માને જાણે છે, અને જે આત્માનું જ્ઞાન હજી મન ઉપર છે, મનના વિકલ્પ ઉપર છે, ત્યાં સુધી પણ એ આત્માને જાણતું નથી. ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય દ્વારા બહિર્મુખ પ્રવર્તું હોવાથી મનના ચિંતવન રૂપ હોય સાથે, તો પણ એ આત્માના ચિંતવનમાં પણ આત્માનું જ્ઞાન નથી. શાસ્ત્રના અવલંબનમાં તો સ્થૂળ ઉપયોગ છે, પણ મનમાં આત્માનો વિચાર થાય ને આત્મચિંતન થાય, જેને આત્મચિંતન સ્વરૂપ ચિંતન કહેવામાં આવે, એ પણ મનના અવલંબને હોય છે. ત્યાં સુધી એ પરલક્ષી જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાન છે અને અતિન્દ્રિય જ્ઞાન નથી. આત્મા જે અતિન્દ્રિય સ્વરૂપ છે, ઇન્દ્રિયથી પાર જેનું સ્વરૂપ છે, એને જાણનારું જ્ઞાન પણ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. એનું પ્રયોજન પણ નથી. પ્રદેશો જાણવાનું શું પ્રયોજન છે, એ લાભ છે એનાથી? સંપૂર્ણપણે પ્રદેશોના ભેદથી કે અનેક ગુણધર્મોના ભેદથી જણાય, અને અભેદપણે અનુભવમાં પૂરેપૂરો જણાય. કેટલો પૂરેપૂરો જણાય, તો એમાં ભેદની એટલી શું વિશેષતા તમે કરો છો, એવી શું મહિમા છે ભેદની? કેમ કે અનુભવમાં તો ભેદ નથી આવતો, અનુભવમાં ભેદ આવતો નથી. કેવળીને કે શ્રુત કેવળીને અનુભવમાં તો ભેદ આવતો નથી. અભેદાત્માનું અનુભવ છે ને એ તુલ્ય જ છે, એમાં તો ભેદ નથી.
તફાવત નથી,
કેવળી અને શ્રુત કેવળીમાં તફાવત નથી. આમ છે, એક માણસ નીચે સુઈ ગયો છે ભાઈ પથારીએ, અને એક માણસ હવામાંની તળાયમાં હૂતો છે. બે ઊંઘી ગયા. ઊંઘવાનું સુખ બેને હરખું કે ઓછું કે વધતું? ઊંઘવાથી જે સુખ થયું, આરામ મળી ગયો શારીરિક, બે ઊંઘી ગયા. હવે કોઈ એમ કહેશે કે નીચે સૂતો છે એને ઊંઘવાનું સુખ થોડું છે, અને હવામાનની તળાયમાં હૂતો છે એને ઊંઘવાનું સુખ વધારે છે, એમ કહી શકાશે? આજે ભાગે તો એવું થાય છે કે હવામાનની તળાય વાળાને પડખા ફેરવવા પડે છે, ઊંઘ આવતી નથી, અને હાથનું ઓછું કરીને પડ્યો એ ભેગો જામી જાય છે. કેમ કે એને શારીરિક પરિશ્રમ કર્યો હોય છે ને, ઓલો બેઠો બેઠો આખો દિવસ પચો થયો હોય, એટલે નાની મોટી ગેસ્ટ્રિક ટ્રબલ ઉભી થાય ને ચડે માથે, અને કા ઉપાધિ ના વિકલ્પમાં 56 જાતના લફરા હોય, એટલે બિચારાને ઊંઘ આવે નહીં. પણ આપણે એ વાત છોડી દઈએ, બે ઊંઘ આવે એમ ગણીને આપણે દ્રષ્ટાંત લેવો છે. તો પણ બંનેનું સુખ સરખું છે. સાકરનો ગાંગડો એક અબજપતિ માણસ ખાય અને એક સામાન્ય માણસ ખાય, તદ્દન ગરીબ માણસ ખાય, તો એ સાકર ખાવાનું સુખ અબજપતિને વધારે આવે અને આ ગરીબ માણસને ઓછું આવે, એવું કઈ બની શકે ખરું? એવું બને ખરું? એ સાકર ખાવાનું સુખ બંને ને સરખું છે. એમ આત્માનુભવનું જે અનુભવન છે એ કેવળી અને શુદ્ધ કેવળી ને તુલ્ય છે. એ પણ આ પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપે અનુભવે છે અતિન્દ્રિય અભેદ જ્ઞાનમાં. એ પણ પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપે અનુભવે છે સિદ્ધ સમાન સદાપદ મેરો અભેદ અવલંબીને. અનુભવનમાં જ્ઞાનાનુભવનમાં બંને તુલ્ય છે. જેમ બંનેના સાકરને ખાવામાં સરખું છે, બંનેના સુવાનું સુખ સરખું છે, એમ જ છે. એમાં કોઈ ફેર નથી. એક જ ફેક્ટરને પકડીએ તો હજી એમ થાય છે કોલા ઘણું જાણે છે ને આ થોડું જાણે. ભાઈ ઘણું જાણવાની આ માર આ મુદ્દા ઉપર કોઈ કિંમત નથી એમ છે. મૂળ જે અનુભવ શું એ જો ખબર પડે, સ્વભાવ શું એ ખબર પડે, તો અનુભવ શું એ ખબર પડે. કેમ કે અનુભવ તો સ્વભાવનો છે ને, તો પછી એ બંને એક જ સ્વાદને આસ્વાદે છે. જે સ્વાદને કેવળી ભગવાન આસ્વાદે છે જ્ઞાનાનુભવન માર્ગ, એ જ જ્ઞાનાનુભૂતિ. જે જ્ઞાનાનુભૂતિ કેવળીને છે એ જ જ્ઞાનાનુભૂતિ નીચે સાધકને ચોથે ગુણ સ્થાને છે, સમ્યક દ્રષ્ટિને છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી, માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. માટે એ પણ ઉપાધિ રૂપ હોવાથી એને ઉપાધિ કહેવામાં આવે છે. જેમ સત શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે, જ્ઞાનથી અતિરિક્ત, જ્ઞાનથી જુદી એવી ચીજ છે, અને જુદી ચીજને જ્ઞાનમાં લેતા એ બોજો આવે છે, એ ઉપાધિ થાય છે. વધારાની ચીજ છે, ઉપાધિ છે, તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે અને ઉપાધિ છે. આમ વ્યવહારે સત્શાસ્ત્ર ગુણીને હોય તે ઉપકરણ કહેવાય છે. ત્રણ ઉપકરણ છે ને દિગંબરમાં, મૂળ પીછે કમંડળ અને શાસ્ત્ર પરગ્રહ તરીકે. ચોથું ગણીએ તો શરીર, શરીર પરિગ્રહ વધુમાં વધુ ચાર. શરીરથી જુદા ગણીએ તો આમ એને વ્યવહારે એને ઉપકરણમાં ગણ્યા છે, અને નિશ્ચય એને ઉપાધિમાં પરિગ્રહમાં ગણ્યા છે. શરીરને પણ પરિગ્રહમાં, એ પણ ઉપકરણ એટલે સાધન છે ને, શરીરનું સાધન છે શરીર. બહારમાં પણ હિંસા હિંસામાં મૂળ પૂછી છે એને ઉપકરણ ગણવામાં આવે છે. શૌચાદિ ક્રિયામાં કમંડળ મારેલું પાણીને ઉપકરણ ગણવામાં આવે છે, અને બહારમાં સત્શાસ્ત્રને પણ ઉપાધિ, બહારમાં ઉપકરણ વ્યવહારે કહેવામાં આવે છે, નિશ્ચય એને ઉપાધિ કહેવામાં આવે છે. વધારાની ચીજ છે, આત્મા સિવાયની એ વધારાની ચીજ છે. પણ બીજી ચીજ આત્માને કામની ખરી કે નહીં, કે આત્માને આત્મા સિવાયની કોઈ ચીજ આત્માના ખપમાં કે આત્માના કામમાં આવતી
વધારાની ચીજ,
કેમ કે બહારને બહાર રહે છે, આત્માથી બહાર રહે છે, તેથી વધારાની ચીજ છે ને કામમાં આવતી નથી. વધારાની કહો નકામી કહો બધું એક છે. બહુ નિશ્ચય નહીં થઈ જાય, એકદમ નિશ્ચય નહીં થઈ જાય કે એકદમ નિશ્ચય એટલે એકદમ ખરું એકદમ સાચું, પણ લગ્ન સત્ય એ જીરવી શકાતું નથી. આ તો હજી નિશ્ચય મોક્ષ માર્ગ ની વાત છે. જે જ્ઞાન સ્વરૂપ ને અવલંબે શુદ્ધ ઉપયોગ રૂપ જ્ઞાન છે તે જ્ઞાન છે, અને જે જ્ઞાન શાસ્ત્ર ને અવલંબીને અશુદ્ધ ઉપયોગ રૂપ જ્ઞાન છે તે જ્ઞાન નથી. એમ એને જ્ઞાન શું કહેવું, એમ કહેવું છે. તો એ શુદ્ધ ઉપયોગ રૂપ જ્ઞાન છે તે મોક્ષ માર્ગ છે, અને અશુદ્ધ ઉપયોગ રૂપ જ્ઞાન છે તે બંધ માર્ગ છે. બસ એટલું નિરીક્ષા કરવી છે. એમ જો બંધ માર્ગ ને વિષય અને મોક્ષ માર્ગ ને વિષય સ્પષ્ટ વિષય વિશે વિચારવામાં ન હોય, વિધુ મારું જ્ઞાન વિધુ પહેલા આટલું નહોતું ને હવે આટલું, જેમ સત્શાસ્ત્ર તે જ્ઞાન નથી એમ બીજા શાસ્ત્ર ની તો ચર્ચા જ નથી કરવાનું સ્થાન અહીંયા. મિથ્યા દ્રષ્ટિઓના રચેલા શાસ્ત્રો એ તો ખરેખર જ્ઞાન છે જ નહીં, એમાં તો વધારાની ચીજ છે, ઉપાધિ છે, તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે ને ઉપાધિ છે. આહા હા, શું વિતરાગની શૈલી છે, એમ કેવું છે. વિતરાગ જિનેન્દ્ર ભગવંતોએ વિતરાગ માર્ગની જે સ્થાપના કરી છે આ શૈલીથી કરી છે. ભલે વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ઉપદેશો છે, તીર્થની રક્ષા કાજે બાહ્ય પરિણામ અને બાહ્ય સ્થિતિની મર્યાદાઓ બાંધી છે, અને એક જગ્યાએ કહેનારને એ ખ્યાલમાં છે, તો પણ ખરેખર જે મોક્ષ માર્ગ છે, જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, અથવા જે પરિણામ કરતા બંધ થતો નથી અને મોક્ષ પ્રત્યે આગળ વધારે છે, એવા જે અબંધ પરિણામ છે તે તો ખરેખર એવા પરિણામ છે કે જે યોગ શાસ્ત્રને પણ અવલંબે નહીં, એવા પરિણામ છે. શાસ્ત્રને અવલંબે અને તે પણ મોક્ષના પરિણામ, દ્રવશ્રુતને અવલંબે તે પણ મોક્ષના પરિણામ, એમ ખરેખર નથી, એમ કેમ છે. એટલે મહિમા કર્યો છે, ઓ વિતરાગની શું શૈલી છે, એમ કે પોતાની વાણી નીકળી, વિતરાગની પોતાની વાણી નીકળી તો એ સાંભળનારને એમ કહ્યું કે અમે એમ કહેતા નથી કે અમારે વાણીનું અવલંબન તારા જ્ઞાનોપયોગને રહે તો તારા આત્માને શુદ્ધતા થાય, અબંધપણું થાય, એમ અમે કહેતા નથી. અબંધ સ્વભાવી જે આત્મતત્વ છે, તારું સ્વરૂપ, એને અવલંબીને તારો જ્ઞાનોપયોગ થાય, અમે નથી કહું. એને ઉપયોગી એને એને અવલંબીને જે જ્ઞાન ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ જેને કહેવામાં આવે છે, એ જ અબંધ પરિણામ છે અને એ જ મોક્ષનો માર્ગ છે. ઝીણી કહો, મોટી કહો, જે કહેવી હોય તે કહો, પણ મૂળ વાત આ છે. એક વાત તો એને સમજણમાં બરાબર લેવી જોઈએ. મોક્ષ માર્ગ ની વાત તો આ છે, બાકી પોતાનું શાસ્ત્ર જ્ઞાન ઘણું હોય અને એને મોક્ષ માર્ગ માં ખપાવવું હોય તો એ પોલ અહીંયા ચાલે એવું નથી. અમે જ્ઞાની છીએ, આમ કહ્યું છે, આમ છે, આમ છે, આમ છે, બધું જાણીએ છીએ, કર્ણાનુયોગ નો વિષય પણ આટલી હદે જાણીએ છીએ, ચરણાનુયોગ નો વિષય પણ આટલી હદે જાણીએ છીએ, દ્રવ્યાનુયોગ પણ જાણીએ છીએ, કથાનુયોગ પણ, ચારે અનુયોગ નું એવું જ્ઞાન છે, એવું જ્ઞાન છે. કાઢો કોઈ પ્રશ્ન ચાર અનુયોગ માંથી. કે છે કે એ શાસ્ત્ર માં ભમતો ઉપયોગ એ ખરેખર આત્માને અબંધ ભાવ સ્વરૂપે નથી પણ બંધ ભાવ સ્વરૂપે છે. કેમ કે એ પરદ્રવ્યમાં પ્રતિબદ્ધ પામ્યો છે. ભાવબંધ શા માટે એને કહ્યો? કે તે ઉપયોગ પરદ્રવ્ય સાથે પ્રતિબદ્ધ થયેલો હોવાથી અને નિયમથી રાગ ઉત્પાદનમાં એ નિમિત્ત થતો હોવાથી, શુભરાગનું એ નિમિત્ત થતો હોવાથી, જેમ શુભરાગ ઉપાદે નથી તો શુભરાગ નું રાગ નું નિમિત્ત પણ ઉપાદે
નથી.
કેમ વ્યવહારે પણ પરદ્રવ્ય નો ત્યાગ છે અનુમોદવામાં આવે છે ને ગ્રહણ અનુમોદવામાં આવતું નથી. કોઈ પરદ્રવ્ય તો આત્માને નુકસાન કરતું નથી, પરદ્રવ્ય તો પરદ્રવ્ય જ રહે છે, છતાં પરદ્રવ્ય નો ત્યાગ અનુમોદવામાં આવ્યો ને ગ્રહણ અનુમોદવામાં કેમ ન આવ્યું? કેમ કે એ રાગ નું નિમિત્ત છે. જયારે પરદ્રવ્ય નું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે રાગ ઉત્પન્ન થયા વગર રહેતો નથી. કેમ કે પરદ્રવ્ય નું ગ્રહણ એ જ રાગ ના નિમિત્તે થાય છે. તેથી રાગ ના ત્યાગ અર્થે પરદ્રવ્ય ના ત્યાગ નો વ્યવહાર ઉપદેશ છે.
બરોબર,
રાગ ના ત્યાગ અર્થે ઉપદેશ છે. પરદ્રવ્યના ત્યાગ અર્થે પરદ્રવ્યનો ત્યાગ નો ઉપદેશ નથી પણ રાગના ત્યાગ અર્થે ઉપદેશ છે. પણ પેલી વાત ઘૂસાઈ ગઈ અને ત્યાગ ખાતર ત્યાગ થયો. રાગ શું ને વિતરાગતા શું એ વિષય લુપ્ત થઈ ગયો. એ પરિસ્થિતિ ઊભી થઈ. કેમ કે એ ત્યાગને મહત્તા આપવામાં આવી. એમ શાસ્ત્રના જ્ઞાનને મહત્તા આપવામાં આવે તો આત્મજ્ઞાનનો લોપ થઈ જશે, ભણી ભણીને વિદ્વાનને પંડિત થઈ જવાશે. મહત્તા પંડિત નીપ જે લખતા લઈયો થાય, આ એક તલા જૂની કહેવાય. કુંભળી માણસ ભણે એટલે વિદ્વાન થાય અને બહુ લખે તો એના અક્ષર સુધરીને લખનારો થાય, એ કઈ મોટી વાત. લેખક થાય, લઈયો થાય એટલે લેખક થાય. કે છે કે શું વિતરાગ ની શૈલી છે? કોઈ મહિમા આવે છે પરલક્ષી જ્ઞાન ને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. ઘણા શાસ્ત્ર વાંચે અને ઘણું શાસ્ત્ર જ્ઞાન હોય તો પણ એનું અભિમાન ન થાય એ વાત ઊંચી. કે ઘણા શાસ્ત્ર વાંચ્યા પછી એ શાસ્ત્ર નું હું જ્ઞાતા છું એમ પરિણામ રહે એ વાત ઊંચી. હે, ઘણા શાસ્ત્રો નું જ્ઞાન હોય, ગંભીર હોય, એવો પ્રશ્ન બન્યો હતો ગુરુદેવ પાસે. સૂક્ષ્મ વાળા હતા, બારમાં ગડબડ કરવા લાગ્યા. થોડું જાણ પણ વધે એટલે પ્યાલો ફાટી જાય, એ પરિસ્થિતિ તો જોખમી છે. પ્યાલો ફાટી જાય એમ કહેતા સૂક્ષ્મ વધે, બુદ્ધિવાળા બહુ ઘણા નીકળે ને, બુદ્ધિવાળા તો હોય બેન તો જુઓ એમ કે જાતિ સ્મરણ જ્ઞાન, આટલું શાસ્ત્રનું જ્ઞાન, આત્માનું જ્ઞાન બોલતા નથી. ગુરુદેવ પ્રવચન આપતા એટલે અત્યારે તો જે આ થોડું બોલે છે એ પણ પ્રકાશ નહોતો. એક ગુપ્તપણે પોતાની ધ્યાનની કોટડીમાં અને પોતાની રૂમમાં બેસીને જ્ઞાનને ધ્યાન, જ્ઞાનને ધ્યાન, શાસ્ત્ર અધ્યયનને ધ્યાન, શાસ્ત્ર અધ્યયનને ધ્યાન સિવાય બીજો વિષય નહીં. બાર કોઈને બોલવું છે, દેખાડવું છે એ બિલકુલ નહીં. આ ચીજ બહારમાં પણ આમ થવું જોઈએ. બારમાં પણ શાસ્ત્ર જ્ઞાન ઘણું મળે એટલે એને પોતાની પ્રસિદ્ધિ અર્થે જે કાંઈ દેખાડવાના ભાવ થાય છે એ તો પાપના પરિણામ છે, પુણ્યના પરિણામ પણ રહેતા નથી, એ સ્થિતિ થાય છે. શું કહે છે? હા, શું વિતરાગની શૈલી છે? પરલક્ષી જ્ઞાન ને પણ શ્રુતની જેમ અહિયાં ઉપાધિ કહે છે, પરલક્ષી જ્ઞાન ને પણ અહિયાં ઉપાધિ કહેવામાં આવી છે. એ જ્ઞાનની કિંમત ઉપર અહીંયા ચોકડી મૂકી છે કે આની તો અમે કઈ કિંમત આપતા નથી. ઓ મોક્ષ માર્ગ ને વિશે એને લઈને કોઈ વિશેષતા છે એમ છે. શ્રી ભૂતિ મુનિ નો તો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. અંદરમાં જે જ્ઞાન સ્વરૂપને અવલંબીને પ્રગટતું હતું એ જ્ઞાન તો ઘણું હતું, એમને ઘણું એટલે મજબૂત હતું જ્ઞાન, બળ એવું હતું કે એ અવલંબનમાં ને એ અવલંબનમાં કેવળ જ્ઞાન થઈ ગયા, કેવું સુધી પહોંચી ગયા અંતર અવલંબનમાં. કેવળ જ્ઞાન પહેલા એમનો ઉઘાડ હતો, એ નવ તત્વને પણ યાદદાસ્તમાં રાખી ન શકે એવો ઓછો ઉઘાડ હતો. સુખાને ફોતરા જુદા છે, આ જ્ઞાનમય આત્મા બધાથી જુદો છે, રાતથી આખા જગતથી જુદો છે. એમ અંદરમાં ઉતરી ગયા, વેદનમાં ઉતરી ગયા, વેદન જ્ઞાનને અને બહારના સૂક્ષ્મ જ્ઞાનને કોઈ સમવ્યાપ્તિનો નિયમ નથી. કે જેનું વેદન અંદરમાં આત્માનું સ્વરૂપ સ્વસંવેદન વધી જાય, એને બહારની અંદર ઉઘાડ જ્ઞાન પણ વધી જાય, એવી સમવ્યાપ્તિ એને હોવી જ જોઈએ જ્ઞાનની, એવો કોઈ નિયમ નથી આ માર્ગની વિશે. તિરંત પાંચમું ગુણ સ્થાન થાય છે અને સર્વાર સિદ્ધિના દેવ 33 સાગર સુધી વસ્તુના સ્વરૂપની ધર્મ ચર્ચા બહુ સૂક્ષ્મપણે કરે. અહીંયા તો એનો પોમા ભાગની સૂક્ષ્મ નથી, એટલું જાડું નથી, હોગણું કરીએ એટલું એવી સૂક્ષ્મ છે. કેમ કે 33 સાગર સુધી અન્ય પ્રવૃત્તિ નથી, ત્યાં ઘર બાર કુટુંબ પરિવાર રળવું ખપવું કારખાના કાંઈ લેખ હગા સંબંધી ને કાંઈ પ્રયોજન નથી. ખાવું પીવું ખાવા પીવાની પ્રયોજન નથી, આહાર બનાવવો અને આહાર ખાવો એ પ્રયોજન નથી, ત્યાં અપસરા અને ઇન્દ્રાણીઓ નથી. એકલી ધર્મચર્ચા સિવાય બીજો વિષય નથી, બધા જ સમ્યક દ્રષ્ટિઓ છે, અહમ ઇન્દ્રો છે અને પછી એમથી ઊંચા નીચા છે એટલે કોઈને રાગની ઈર્ષા ને દેખાય, જે નીચાના દેવોને થાય છે એવું ત્યાં થતું નથી. બધા જ અહમ ઇન્દ્રો છે, એકાવતારી છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ છે, ધર્મીઓ છે, સાધર્મીઓ છે અને સાથે મળીને ધર્મ ચર્ચા કરે છે. ઘણું વિશાળતા વાળું જ્ઞાન હોય છતાં પણ શ્રાવક જે પાંચમે ગુણ સ્થાને તિર્યંચ છે, બળદ હોય ઊભો ઢીલો ચારો ચરતો હોય, ઘાસ હોય ને ઊભો ચારો છે, સચેત છે, એનો એ આહાર છે, પાંચમે ગુણ સ્થાને હોય છતાં એની જ્ઞાન શક્તિ વિશેષ છે. આત્માના જ્ઞાનની જ્ઞાન શક્તિ એની વિશેષ છે. પેલા સૂક્ષ્મ ચર્ચા કરનારા દેવો કરતા એનું જ્ઞાન વિશેષ છે,
બરોબર.
અને એ મુનિરાજ કોઈ ઓછા ઉઘાડ વાળા હોય, એ આહાર લે ત્યારે એનું જ્ઞાન જે છઠ્ઠા ગુણ સ્થાને જે આત્મા સાથે જોડાયેલું આંશિક જ્ઞાન છે, આંશિક જ્ઞાન ઉપયોગ ખાવામાં છે, ત્યારે છઠ્ઠું પ્રમદ ગુણ સ્થાન છે. એના કરતા નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં જે જ્ઞાન ચોથે ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિને લાગે એના કરતા એ જ્ઞાન વિશેષ છે, વિશેષ છે. હા, લેતા લેતા આત્માને અવલંબીને જે પરિણતિ છે જ્ઞાનની, એ જ્ઞાન ધારાની વિશેષતા છે. આમ આઠ બધા જુદા જુદા છે, એ ફરખું લેવા જાય બહાર થઈ તો મેળ ખાય એવું નથી. સ્વજ્ઞાન રૂપ જ્ઞપ્તિ ક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. ભગવાન એમ કહે છે કે અમારી વાણીથી આત્મા જણાતો નથી. અમારી વાણી થી ઉપયોગ ફેરવીને, સાંભળવામાં પણ ઉપયોગને ફેરવીને, તું સ્વરૂપને અવલંબીને પરિણામ શુદ્ધ ઉપયોગ થાય ત્યારે તને આત્મા જણાય. પછી ઉપચાર કરાય કે ભગવાનની વાણી સાંભળતા સાંભળતા જ્ઞાન થયું. નિસર્ગ ને અધિગમ જ કહે છે ને, અધિગમ આગળ નિમિત્ત હોય છે. જુઓ નિમિત્ત થી થયું કે ન થયું, જૈન દર્શન તો અનેક આંત છે. નિમિત્ત થી એ થાય ને નિમિત્ત વગર એ થાય, બે વાત લખી છે. જુઓ તત્વા સૂત્ર માં સમ્યક દર્શન બે રીતે થાય છે, નિસર્ગાત અધિગમાત વાહ, આવું સૂત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કયું, પછી પહેલા જ અધિકારમાં આ સૂત્ર લીધું છે કે સમ્યક દર્શનની ઉત્પત્તિ નિસર્ગાત અધિગમાત વાહ, એવું સૂત્ર કર્યું. એટલે એમ અર્થ કરે કે ભાઈ આ તો છે ને કથનચિત છે, બધું કથનચિત થાય ને કથનચિત થાય, કથનચિત નિમિત્તથી થાય ને કથનચિત નિમિત્તથી ન થાય, પછી એમ છે. અધિગમ થાય છે ત્યારે પણ બારમાં સાનુકૂળ સંયોગ હતો એનું જ્ઞાન કરાયું છે, પણ જયારે સમ્યક દર્શન થયું ત્યારે નિમિત્તનું અવલંબન હતું નહીં, શ્રદ્ધાએ કરીને નહીં, જ્ઞાને કરીને નહીં, આચરણે કરીને નહીં, ત્યારે તો એ નિમિત્ત ઉપરથી ઉપયોગ ફરીને આત્માને અવલંબો ત્યારે એને સમ્યક દર્શન થાય. સમોસરણમાં પણ એમ અને બીજે ક્યાંય પણ એમ જ. પણ આવી ચોખ્ખી વાત સાંભળે તો તકરાર થઈ જાય એવી વાત છે. ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી, શું વાત કરો છો તમે? તમે જીનવાણીની વિરાધના કરો છો, જીનવાણીને ઉડાવો છો, એમ કેક નથી અમારે એવું થઈ ગયું. દેરાદૂનમાં ચર્ચા ચાલી, આપણે તો આ બધું બહુ નોર્મલ થઈ ગયું. ભગવાનની વાણીથી આત્મા નો જણાય એવી વાત કરી આપણને તો કાંઈ મોટી વાત ન લાગે. એટલે વાત વાતમાં એ તો વાત ચાલી જાય. અમે તો સાયન્સના કારણે ગયા હતા, પણ શાસ્ત્ર વાંચીએ ત્યારે હું પંડિત જ સમજે ને, ક્યાં ક્યાં ત્યાં પંડિતજી નહીં સુનાય નહીં સુનાય, એ તો એક બાથી ભાગી જ ગયા. એટલે એટલી આકુરતા થઈ ગયા કે એને એ વિચારવાનો પણ વિષય નથી લાગતો. ભાઈ શાસ્ત્રમાં બહુ ઊંડા ઉતર્યા પછી શાસ્ત્રમાં જ આ વાત તને દેખાશે કે ભૂતગળના અવલંબને, જળના અવલંબને, પરના અવલંબને સ્વનિજ ચૈતન્યનું અનુભવન કે જ્ઞાન થતું
નથી. બરાબર
નહીતર તો એમ થયું કે અશુભ જે પદાર્થો ગણવામાં આવ્યા છે, પદાર્થો કોઈ શુભ અશુભ નથી, પણ એવા ભાવની ઉત્પત્તિનું કારણ ગણીને જે અશુભ નિમિત્તો ગણવામાં આવ્યા છે એનું ભેદ જ્ઞાન કરવું, અને જે શુભ નિમિત્ત પર પદાર્થો છે એનું ભેદ જ્ઞાન ન કરવું, એમ થઈ જશે. અને એ દલીલ કરવામાં આવે છે કે જો જે બાહ્યાચરણ છે, સંયમ નિયમ, વ્રત નિયમ, સંયમની ક્રિયા, એમાં તો યત્નાથી તે ક્રિયા પાળવાની વાત આવે છે શાસ્ત્રમાં ચરણાનુયોગમાં. ભાઈ ત્યાં ભેદ જ્ઞાનનું પ્રકરણ નથી, એટલે ભાષા એમ આવે કે યત્નાથી પાલન કરવું, એટલે પ્રયત્નપૂર્વક પાલન કરવું, છતાં પણ ત્યાં ભેદ જ્ઞાનના પ્રકારને ઉડાવીને કોઈ વાત કરી છે એમ નથી. પણ અંતરાંગમાં ભેદ જ્ઞાન પૂર્વક જે વિકલ્પ ઉપજે છે એ વિકલ્પ પણ કેટલો શુદ્ધ ચોખ્ખો નિર્મળ હોય છે વ્યવહાર દ્રષ્ટિએ એ બતાવવા વાત છે. પણ ત્યાં ભેદ જ્ઞાનનું પ્રકરણ નથી, એટલે ભેદ જ્ઞાનની વાત કેમ ચાલે? જોઈને ચાલવું. મુનિરાજે ચાલતી વખતે ચાર હાથ નીચે જમીને જોઈને ચાલવું, કે જેથી કરીને જમીન ઉપર કોઈ નાની જીવ જીવાત કીડી મકોડી ચાલી જતી હોય તો એને પ્રાણઘાત થાય નહીં, પગ મૂકાય. એને ઇરિયા સમિતિ કહેવામાં આવે છે. પાંચ સમિતિ છે ને, ઈરિયા સમિતિ, ઈરિયા ભાષા એષણામાં ઈરિયા સમિતિ છે. તો જોઈને ચાલું તો આત્મા તો શરીરને ચલાવી શકતો નથી, આત્મા શરીરનું કાર્ય કરી શકતો નથી. ભેદ જ્ઞાન તો આપે એમ કરાયું ચોથે ગુણ સ્થાન માટે, અને છઠ્ઠે ગુણ સ્થાને જોઈને ચાલવું. તો જોઈને ચાલવું તો આત્મા શરીરનું કાર્ય કરી શકે છે એમ એની અંદર ધ્વનિ ઉભો થાય છે. આચરણનો બાહ્યાચરણનો અધિકાર હોય ત્યારે એવી ભાષા આવે, પણ એવી ભાષા આવે ત્યારે ભેદ જ્ઞાનને ઉડાવ્યું છે અથવા શરીરના કાર્ય આત્મા કરી શકે છે એવી એકત્વ બુદ્ધિની વાત ત્યાં વિચારવા જેવી. ત્યાં જે વિવિક્ષા ચાલતી હોય ત્યાં બીજી ટાંગ મારે તો કોઈ રીતે કરે છે કે જે જ્ઞાન આત્માને જાણે છે તે સ્વજ્ઞાન રૂપ જ્ઞપ્તિ ક્રિયા છે, તે આત્માને અવલંબીને થયેલી, આત્મામાં તન્મય થયેલી જે જ્ઞાનની ક્રિયા, એવી જે જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાનની ક્રિયા એટલે જ્ઞપ્તિ ક્રિયા, એનાથી આત્મા જણાય છે. પણ ભગવાનની વાણીના અવલંબનથી આત્મા જણાતો નથી. આમ છે વેદન છે, એવી જે જ્ઞપ્તિ ક્રિયા જેમાં સ્વસંવેદન છે, નિજ જ્ઞાન પરિણામનું સ્વસંવેદન છે અને નિજ શુદ્ધાત્મ સ્વરૂપનું જેમાં અવલંબન છે, એવી જે જ્ઞાનની નિર્મળ જ્ઞાનની પરિણતિ, નિર્મળ જ્ઞાનની પર્યાયથી પર્યાયનું ફરવું થાય તો પણ આ પ્રકાર બદલાય નહીં. પર્યાય તો સમયે સમયે બદલાય, કેવળ જ્ઞાનની હોય કે નીચે છદ્મસ્ત્રની હોય, દરેક પર્યાયનું આયુષ્ય એક સમયનું છે. સર્વ પદાર્થ દ્રવ્યોનું સર્વ પર્યાયનું આયુષ્ય એક એક સમયનું છે. પ્રતિ સમયમાં છે દ્રવ્યો પર્યાયથી પર્યાયાંતર થાય છે, દશાથી દશાંતર થાય છે, રૂપથી રૂપાંતર થાય છે. છતાં પણ જે જ્ઞાનમાં આત્માનું અવલંબન અને જ્ઞાનમાં જ્ઞાનનું સ્વસંવેદન ચાલુ ને ચાલુ રહે એવી જે ક્રિયા તેને જ્ઞપ્તિ ક્રિયા કહેવામાં આવે છે. જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ચાલતી ક્રિયા, ક્રિયા પર્યાયની ફેરણી. ક્રિયા એટલે આ બાહ્ય ક્રિયાને જ ક્રિયા ન કહેવાય, દરેક પરિણામ છે અને તે પરિણામ રૂપ ક્રિયા કહેવામાં આવે છે.
અવલંબન એ સ્વનું, અવલંબન સ્વનું, પરિણતિ સ્વનું,
પરિણતિ સ્વની એટલે એ પોતાના સ્વસંવેદનની પરિણતિ થાય. વેદન ત્યાં પોતાને પોતાનું પરિણામમાં છે. હિન્દી આત્મધર્મમાં એ વાત લીધી છે કે અવલંબન છે એનું વેદન નથી, વેદન છે એનું અવલંબન નથી. વચનોમાં વાત આવી છે એના ઉપર ગુરુદેવની ચર્ચા છે. કેમ કે વેદન પર્યાયનું હોય છે અને અવલંબન શક્તિરૂપ સામર્થ્યરૂપ તત્વનું હોય છે, જેને દ્રવ્ય સ્વભાવ કહેવામાં આવે છે. એ સ્વભાવનું અવલંબન છે, પર્યાયમાં વેદન છે, પર્યાયમાં અનુ પર્યાયને અવલંબન હોતું નથી અને સ્વભાવ તો શક્તિરૂપ હોવાથી એનું વેદન હોતું નથી. એ વિશે એટલે પર્યાયને અવલંબીને ત્યાં પરિણમતો નથી. હું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ છું એમ હું પણ ત્રિકાળીમાં કરે છે, એક સમયની પર્યાય રૂપે હું છું એવું પર્યાય માત્રનું અવધારણ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવને પર્યાયનું અવધારણ હોવાથી કાં તો એક શોષણ જ્ઞાનમાં હું પણ કરી જાય છે, હું બહુ બુદ્ધિવાળો, કાં રાગમાં હું પણ કરી જાય છે કે મારો રાગ એટલે મારી ક્રિયા એટલે ઘણી ઊંચી ક્રિયા શુભ રાગને હિસાબે, અને શરીરમાં એને જ કારણે એને એકત્વ બુદ્ધિ થાય છે. કેમ કે એ પણ કર્મજનિત પર્યાય સાથે સંબંધ રાખે છે, અને પછી જેટલા સંયોગો નો કર્મમાં એનો સંબંધ છે પૂર્વ કર્મની યોગે, ત્યાં પણ હું પણ કરે છે કે હું આ ઘર વાળો હું, મકાન વાળો હું, પૈસા વાળો હું, આબરુ વાળો હું, ફલાણો હું, ફલાણું ફલાણું ફલાણું. પર્યાય પક્ષે તો અવલંબન ને વેદન થાય છે, પણ જે અવલંબન થાય છે એમાં અનર્થ થાય છે. હા, અવલંબન ને વેદન થઈ શકે. અવલંબન તો એક અપેક્ષા પરનું પણ કુલ્ય છે. જીવ જયારે કોઈ બાહ્ય પદાર્થ ને આશરે રાગ દ્વેષ મોહ કરે છે ત્યારે પર પદાર્થ ને પણ અવલંબે છે. ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી એમ કહેવા પાછળ પણ આશય છે કે ભગવાનની વાણીનું અવલંબન લઈશ નહીં. તો એ વાણી વાચક છે અને એનું જે વાચ્ય તારું શુદ્ધાત્મ સ્વરૂપ છે એનું અવલંબન લેજે. અને એમ કરે ત્યારે એ વાણીને નિમિત્ત ગણવામાં આવે, એમ ન કરે તો તે વાણી તેને નિમિત્ત પણ છે એમ લાગુ પડતું નથી. એવી રીતે લીધું છે. સ્વભાવ એ વાણીનું વાચ્ય છે, એ નિજાત્મ સ્વભાવ છે, શુદ્ધાત્મ સ્વભાવ છે. એ વાચકનું વાચ્ય પકડે ત્યારે એ વાણીને નિમિત્ત ગણવામાં આવે. સાકર ને હજાર વાર બોલે તો એની જરાય ગળપણ નો સ્વાદ ના આવે, અને બોલ્યા વગર ચાખે તો પણ એનો સ્વાદ આવે. કેમ કે સાકર તો શબ્દ છે, એનું વાચ્ય છે એ તો પદાર્થ છે. સાકર પદાર્થ છે, એ વાચક શબ્દમાં સાકર નથી અને સાકરમાં એ શબ્દ નથી. છતાં વાચક વાચ્ય નિયોગ છે, એક નિમિત્ત નૈમિતિક સંયોગ છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તેથી તેના દ્વારા જ્ઞાન થયું એમ કહેવામાં આવે છે. વસ્તુતા એ તો અવલંબન કરે નિજ સ્વરૂપનું ત્યારે એનું જ્ઞાન થાય છે, વાણીના અવલંબન એ નિજ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. તેથી તે પરાવલંબન છોડાયું છે અને સ્વાવલંબન કરાયું છે. તને સ્વાવલંબનમાં લાવે એમાં તારે વિરોધ કરવો એ તે કઈ જાતની વાત છે? તને પરાવલંબી કરતા હોય કે તું પરનું અવલંબન કર્યા કરતો તો તું એમ કહે ભાઈ એ પરાધીનતામાં તો મને સુખ નહીં થાય. પણ સ્વાધીન સ્વાવલંબન કરાવવું છે કોઈની મદદ વગર, અને એ ઉપાય બતાવવો છે એનો તું વિરોધ કરે છો, એનો અર્થ એ છે કે તને સ્વાવલંબન ને સ્વાધીન પણ રૂચતો
નથી. જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો.